માર્ગદર્શન નિરંતર આપે છે, પણ આવા પર્વોમાં તો ખાસ જીવને એક સાધનાની પ્રેરણા મળે એના માટે અવસર આવતા હોય છે. દર વર્ષે આપણે ઉજવીએ છીએ, એક થોડુંક સંતુષ્ટિ થઈ જતી હશે કે અમે સારી રીતે કરીએ છીએ. પણ જ્યારે જ્યારે પણ કરીએ ત્યારે વિચારવા જેવું છે કે ગત વર્ષની અંદર મેં સાધનાના નામે શું કર્યું છે. સાધનાના નામે કોઈ રુચિ, રસ, પુરુષાર્થની કોઈ વૃદ્ધિ કરી છે કે કર્યાનો માત્ર સંતોષ કર્યો છે. કોઈ પણ પ્રસંગ હો, અષ્ટાનિકા પર્વ હો, દસલક્ષણ પર્વ હો, ચાહે સો આપણે આંગણે જિનેન્દ્રદેવ પધાર્યા એવા પ્રતિષ્ઠાનો દિવસ પણ હો, જે ભાવનાથી આપણે જિનેન્દ્રદેવની અહીંયા પાવન પધરામણી કરી હોય એમાંથી શું આપણે ભાવનાની વૃદ્ધિમાં આગળ વધ્યા છીએ. પોતે પોતાની પણતી દશાનો જો વિચાર નહીં કરે, કાળ તો ચાલ્યો જશે, અવસર પણ ચાલ્યો જશે, અને ગુજરાતીમાં કહીએ આપણે હાથ ઘસતા રહી જશું. તો સાધના અને સંયમ માટેના આ પર્વ છે. અંતરંગની સાધના સાથે સાથે બાયના જીવનમાં પણ પાંચ ઇન્દ્રિયના વિષયો પ્રત્યેની સંયમ એના જીવનમાં, આપણા જીવનમાં અવશ્ય હોવું જોઈએ, એના માટે આ પર્વ છે. આ પર્વ દરમિયાન આપણે ખાસ નિર્ગ્રંથ મુનિરાજોનું સ્મરણ કરીએ છીએ કે એમને એમના જીવનમાં કેવી સાધના કરી છે. પ્રથમાનુયોગમાં ઘણા બધા આપણે દ્રષ્ટાંતો વાંચ્યા જ છે, ખબર પણ હશે. પ્રતિકૂળતાના ગંજ વખતે પણ પોતાની આરાધનાની એવી ઉગ્રતા થાય છે કે શ્રેણી માંડીને નિર્વાણ પામે છે. કમસે કમ આપણા જીવનમાં એવો કોઈ પ્રતિકૂળ તો યોગી નથી આવ્યો, તો શા માટે આપણે મિથ્યાત્વતિ રહીતને એક સમ્યક્ત્વની પ્રાપ્તિના પુરુષાર્થ તરફ લાગે છે. આ કોઈના કહેવાથી કે એવાથી, પોતાને અંતરમાંથી જાગૃતિ કરવી પડશે. અંતર સૂજથી માર્ગને મૂંઝવણમાંથી એ માર્ગની પ્રાપ્તિ કરવી હશે. તો આપણને પ્રમાદથી જાગૃત કરાવે, અધિક રુચિ રસ ઉત્સાહથી સાધનામાં પ્રેરિત કરે એવા આ એક પર્વ છે. એમાં આ પર્વ તો અનાદિનું છે, અને બીજી રીતે વિચારીએ તો આ પર્વ આત્માની સાધનાની સિદ્ધિ પણતી માટેનું છે. અષ્ટાનિકા એ પર્વ પણ અનાદિનું છે, પણ એમાં આપણે શાશ્વત જીન પ્રતિમાઓનું એનું સ્મરણ કરીને હું પણ એક શાશ્વત ચૈતન્ય પ્રતિમા છું એવી આરાધના માટે. અહીંયા તો આદર્શ મુનિરાજને બનાવીને કે એમના જીવનમાં કેવી ક્ષમા હોય છે, અને એ વાત આપણને પૂજામાં આવી હતી. એવી જ વાત અહીંયા આપણને પણ એક આવી હતી કે બધા કહેવા છે, મુનિરાજ કહેવા હોય છે સાવધ્ય વિરત હોય છે, એમાં ટીકામાં આપણે આવ્યું હતું 125 નંબરની ગાથામાં કે એકેન્દ્રિયાદિ પ્રાણી સમૂહને ક્લેશના હેતુ બતાવ્યું હતું. એકેન્દ્રિયાદિ આપણે પણ પૂજામાં લીધું હતું કે કોઈ પણ સંસારી જીવ પ્રત્યે મુનિરાજને કેવી હોય છે, એ કરુણા હોય છે, એના ઉપર દયાભાવ હોય છે, અને એના જ ફળ સ્વરૂપે એની હિંસા ન થાય, રક્ષા થાય એવા ભાવરૂપ એમને ક્ષમાભાવ એ હોય છે. તો એ અહીંયા આપણને જીવનમાં ક્રોધ કસાયથી રહિત, પહેલાં જે આખે આપણને આવે છે ચાર કસાય, એના માટેના આ પહેલા દિવસો છે. ક્રોધથી રહિત ક્ષમા, માનથી રહિત માર્દવ, માયાથી રહિત આર્જવ, પછી અસત્યથી રહિત સત્ય, અને પાંચમા દિવસે લોભ કસાયથી રહિત શૌચ. ક્યાં સુધીની ક્ષમા ભાવ હશે મુનિરાજ? બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. અપૂરવ શર્મા એ આવે છે, બહુ ઉપસર્ગ એટલે જ્યાં ધગધગતા લોઢાના આભૂષણ પહેરાવે, માથા ઉપર અગ્નિની સગડીઓ મૂકે, વાઘસિંહ આવીને ફાડી ખાતા હોય અને તો પણ એના પ્રત્યે જેમને ગુજરાતીમાં કહીએ આંખનો ખૂણો જેમ લાલ ન થાય. કોણ ઉપસર્ગ કરે, શા માટે કરે છે? પૂજ્ય ગુરુદેવસિંહે પણ એક સમાનમાંથી વાંચ્યું કે કોઈ મને હેરાન કરે, કોઈ મારે છે, તો એ બધા પ્રત્યે પણ આપણે નિયમસારમાં પણ ગઈકાલે આવ્યું તો ત્રણ પ્રકારના ક્ષમાના પ્રકાર, કે કોઈ પોતાના સાતાના ઉદય પ્રસંગે એ ભાઈના પ્રતિકૂળતા છૂટી જાય છે વર્બલી કહેલી, કોઈ પોતાને હેરાન કરે છે તો પોતે ક્ષમતા રાખે. એક સામાન્ય ઉત્કૃષ્ટ પણ તો એવી છે કે કોઈ ઉપસર્ગ સેના માટે કરે, શા માટે કરે એ તરફનો પણ ઉપયોગ ન જાય એવી ઉત્તમ ક્ષમાથી ભરેલા એ મુનિરાજનું આપણે સ્મરણ કરીને આપણે પણ એવી દશા જીવનમાં પ્રગટ થાય એવી ભાવના માટેનું છે. કમસે કમ એ દશાને પાત્ર તો ન બન્યા, પણ એવી ભૂમિકા પહેલાંની ભૂમિકાને માટે તો જરૂર પાત્ર છીએ, અને તો એ પાત્રતાના પરિણામન માટે પુરસાદ જોશે. પાત્રતા છે એનું પરિણામન કરવું છે તો તેને યોગ્ય પુરસાદ કરવો પડશે, પણ જો પુરસાદ નહીં કરીએ અને પ્રમાદમાં રહેશું તો એ મળેલો અવસર આપણા માટે તો એ નિષ્ફળ જશે. તો એ વાત આપણે શરૂ કરીએ તો આપણે પણ એક નિયમસારમાં પરમ સમાધિ અધિકાર છે. આ પરમ સમાધિ અધિકારમાં કોઈને એમ થાય કે સમાધિ નવમો અધિકાર છે એને ને આ સ્થાયી સામાયિક બેની વાત આપણને 125 ગાથામાં આવી, 126થી 133 સુધી આવશે. બેનો સંબંધ શું છે? અધિકાર છે સમાધિનો, વાત કરી સામાયિકની, તો બે વચ્ચે શું સંબંધ છે? પહેલું એક રીતે વિચાર કરી આ નિયમસાર પરમાગમ ખાસ કુંદકુંદ આચાર્યદેવે પોતાની ભાવન ગુરુદેવસિંહ વારંવાર યાદ કરે છે અને આની છેલ્લી ગાથા 187માં એ વાત લીધી છે. અને એ નિયમસાર એટલે પોતાની ભાવના, અને પોતાની ભાવના એટલે કોઈ વિકલ્પ નહીં, પોતાની અંદરની સ્થિરતાની વૃદ્ધિ થાય એ મેને ભાવના કરી. તો એનો બીજો અર્થ કહીએ કે પોતાની મોક્ષ માર્ગની ધારા ટકી રહે, વૃદ્ધિ થાય એના માટે આ રચના છે. અને તેથી નિયમસાર ઇઝ ઇક્વલ ટુ મોક્ષનો માર્ગ, સમયસાર ઇઝ ઇક્વલ ટુ શુદ્ધાત્મા, અને નિયમસાર ઇઝ ઇક્વલ ટુ મોક્ષનો માર્ગ, શુદ્ધ રત્નત્રય સમ્યક દર્શનાને ચારિત્ર. તો એની વાત કરતા એમાં કુલ 12 અધિકાર છે. એમાં શરૂઆતમાં પહેલો જીવ અધિકાર છે, પછી અજીવ અધિકાર છે, ત્રીજો શુદ્ધભાવ અધિકાર, અને ચોથો વ્યવહાર ચારિત્ર અધિકાર. જો અહીંયા વ્યવહાર ચારિત્ર અધિકાર કેમ લીધો? આમ તો એક અધ્યાત્મનું શાસ્ત્ર કહેવાય છે, તો કે ભાઈ અહીંયા વર્ણન કોનું કરવું છે? મોક્ષ માર્ગનું. તો મોક્ષ માર્ગ પૂર્ણતાને પ્રાપ્ત છે કે અધુરાશમાં છે? મોક્ષ માર્ગ પોતે ક્યાં છે? પૂર્ણતામાં છે કે અધુરાશમાં છે? તો અધુરાશમાં છે, તો એ તે ભૂમિકાને યોગ કોઈ સ્વભાવ હશે, વ્યવહાર ચારિત્ર હશે. તો અહીંયા પોતાની ભાવના માટે રચેલું છે, તો મુનિરાજને યોગ્ય એ અધુરાશમાં 5 મહાવ્રત હોય, 5 સમિતિ હોય, 3 ગુપ્તિ હોય એનું વર્ણન એ વ્યવહાર ચારિત્ર અધિકારમાં કર્યું છે. અને પછી જે આખો વિષય લેવો છે શુદ્ધ રત્નત્રયનો, નિશ્ચય મોક્ષ માર્ગનો, એનું વર્ણન 5મા અધિકારથી શરૂ કરે છે. અને એમાં પણ પહેલા 3 અધિકાર 5મા, 6ઠ્ઠા અને 7મા શેના છે? પરમાર્થ પ્રતિક્રમણ, નિશ્ચય પ્રત્યાખ્યાન અને નિશ્ચય પરમ આલોચના. એ વાત આપણને કરીને જો થોડા જોવા હોય તો કોઈની પાસે હશે એમાં આપણે પહેલું જો કોઈને જોવી હોય તો એક સરસ થોડીક વાત એક એક લઈએ. મૂળ વિષય જે શરૂઆત થયો છે, નિશ્ચય મોક્ષ માર્ગ નિયમસાર, એટલે એ પાંચમા અધિકારની 77 ગાથાથી શરૂઆત થઈ છે. પાંચમો અધિકાર, પાંચમો પ્રતિક્રમણ, એમાં 148 પાનાથી આપણે થોડુંક જોઈએ. 148 પાને 77-81 ગાથા, એમાં જે પાંચે પાંચ ગાથા છે એમાં બીજી લાઇનમાં શું છે, જેમ આપણને અહીંયા સ્થાયી સામાયિક કોન્સ્ટન્ટ આવે છે એમાં અહીંયા કહે છે, કરતા નહીં, કારયતા નહીં અને અનુમનતા હું નહીં. અને એમાં ક્યાંક એક શબ્દ હજી આવશે, તેમનું કારણ નહીં. કેટલા ચાર બોલથી આવશે, હું કરતા નથી, કરાવનાર નથી, કોઈ કરતા હોય એને અનુમોદક એટલે એને સપોર્ટ નથી કરતો, એમાં એગ્રી ન, અને એમનું હું કારણ. અધિકાર કયો છે, પ્રતિક્રમણ. ફરીથી આપણે આ બધા જ પ્રતિક્રમણ કરશું, કરીએ છીએ, આલોચના કરીએ છીએ, પ્રત્યાખ્યાન એમાં પણ આવી જાય છે, અને સામાયિક કરતા હોય તો શું છે આપણને એ, જો આ કમસે કમ આ 10 દિવસમાં એનું સ્વરૂપ તો જાણી જઈએ કે યથાર્થ પ્રતિક્રમણ કોને કહેવાય, યથાર્થ પ્રત્યાખ્યાન કોને કહેવાય, આલોચના કેવું કહેવાય, અને કોઈને સાચી સામાયિક કોને કહેવાય, એનું સ્વરૂપ જાણીએ. સ્વરૂપ યથાર્થ જાણશું તો સ્વરૂપનો પુરુષાર્થ કરીને પ્રાપ્તિ આપણને ક્યારેક થશે, પણ સ્વરૂપ જ જો ખ્યાલમાં નહીં હોય તો પ્રાપ્તિનો યથાર્થ પુરુષાર્થ ક્યારે થવાનો નથી. તો પહેલું એ 77-81 અધિકાર કયો છે, પરમાર્થ પ્રતિક્રમણ. પરમાર્થ એટલે સાચો, યથાર્થ, વાસ્તવિક. જેમ પાણીનો ગ્લાસ એ કેવો છે, પરમાર્થ છે ને, પાણીનો ગ્લાસ છે ને, દરેકના ઘરે ઘરે પાણીનો ગ્લાસ હોય છે ને, પાણીનો ગ્લાસ એ પરમાર્થ નથી તો શું છે, વ્યવહાર છે. એટલે વ્યવહાર છે એટલે કથન માત્ર છે, એક વ્યવહાર એ ભેદરૂપથી ગૌણ કરવા યોગ્ય છે, અને એક વ્યવહાર કેવો છે, સમજાવવા માટે કથન માત્ર છે. તો એ કથન માત્ર છે તેનું નામ અસદભૂત કહેવાય, અને જે ભેદરૂપ છે ગૌણ કરવા યોગ્ય છે એનું નામ સદભૂત કહેવાય છે. જો બધા જ વ્યવહાર નહીં સાધ્યની સિદ્ધિને માટે આપણે એવા ભેદોને આપણા માટે, શા માટે, કે જેનું જ્ઞાન હજી મર્યાદામાં છદ્મસપણે છે એ ક્યારે પણ ભેદ ઉપર લક્ષ્ય જશે તો એને રાગ ઉત્પન્ન થશે, નિરીકલ દશા નહીં થાય. ચલો અહીંયા તો ફરીથી એક ખાસ કહેવું છે, પ્રતિક્રમણ એટલે શું, ભૂતકાળમાં કરેલા દોષોથી પાછા હટવું. એમાં બહુ જ જરૂરી શું છે, પેલું તો પેલા દોષ ક્યાં છે એ તો જાણીએ, પાછા ફરવાની વાત તો પછીની, પણ આપણે ક્યારે દોષને દોષ રૂપે પણ જાણતા નથી. કદાચ અજાણપણે, અવ્યક્તપણે દોષનો ઉલટાનું અનુમોદન પણ કરતા હશું. કોઈને કહેતા ઠીક છે, તમે જરા એના ઉપર ગુસ્સો કર્યો તો એ શુદ્ધો થઈ ગયો. કોને આપણે કોને મદદ કરી, કોને સપોર્ટ કર્યો, આપણે ક્રોધ કસાઈને કરીએ છીએ. તો અહીંયા તો પ્રતિક્રમણ, જો આખું સર્વાંગે પ્રતિક્રમણ કોને કહેવાય, કે એ રાગાદી દોષના જે ભાવો છે, કસાય મોહ આદિના ભાવો છે, એનો હું કેવો નથી, કરતા નથી. જો હું એનો કરતા બનીશ તો એને કોઈ દી છોડીશ નહીં શકું. તો હું તો પોતે કરતા નથી, કોઈને બીજા દ્વારા પણ હું કરાવતો નથી, અને જો બીજા દ્વારા કરાવું તો પણ એનો અર્થ છે કે એ દોષને તું ક્યારેય છોડી શકીશ નહીં. અને જેની અનુમોદના હોય, જેને ટેકો આપે, જેને સપોર્ટ આપે, જેની પ્રશંસા કરે, એને પણ કેમ છોડી શકશે. અને માટે જો યથાર્થ, પહેલું શબ્દ આપ્યો છે પરમાર્થ, પરમાર્થ એટલે સાચું યથાર્થ, પ્રતિક્રમણ કરવું છે, દોષથી પાછા ફરવું છે, તો ચાર પ્રકાર અહીંયા જેમ કીધા, પહેલું લીધું હું એનો કરતા નથી, જે જેનો કરતા થશે એની વૃદ્ધિ કરશે એને ક્યારેય અભાવ નહીં કરે. તો એનો હું કરાવનાર નથી, એનો હું અનુમોદન દેનારો નથી, અને ચોથું એનું હું કારણ નથી. આપણે કોના કયા કાર્યના કારણ બનવું છે? કોઈ દુઃખમય ના કે સુખમય ના? દુઃખમય કાર્યના કારણ બનવું છે અને કહે છે મારે સુખ જોવે છે. અગ્નિ પાસે ઉભા રહેવું છે અને આશા શેની રાખવી છે? શીતલતાની, ઠંડકની. તો હું કરતા કરાવનાર અનુમોદક અને કારણ. આ પહેલી શરૂઆત આખા મોક્ષ માર્ગ નિયમસાર, એટલે મોક્ષ માર્ગનો પ્રારંભ કરતા આચાર્યદેવ અહીંયા સુધી લઈ ગયા. અને જીવનમાં આની જ્યાં સુધી દશા નહીં આવે ત્યાં સુધી સમજી લેવું કે સાચું પ્રતિક્રમણ થતું નથી. અરે શ્રદ્ધા અપેક્ષાનું નહીં થાય. આજે વાત આવી હતી શ્રદ્ધા અપેક્ષાની વાત, ચારિત્રની અપેક્ષાની. તો સૌથી પહેલા પ્રતિક્રમણ કેમ? મિથ્યાત્વના દોષથી પાછા ફરવું એ મિથ્યાત્વનું પ્રતિક્રમણ ચોથી ગુણસ્થાને થાય. ત્યારે આ રાગાદી ભાવોના ચાર પ્રકારે એને શું કરવું પડશે? એનાથી ભેદ કરવાનો, ભિન્નતા કરવાનો પ્રયાસ કરવો પડશે. અને એ જ વાત જો જોવી તો એના પછીની આપણે ગાથા લઈએ, 82 નંબરની ગાથા, પેજ 153 ઉપર. જો આ બધું કુનકુન આચાર્ય બહુ સરળ ભાષામાં આપણને સમજાવ્યું. પહેલું તો એટલું સમજાવ્યું કે પ્રતિક્રમણ કરવા માટે શું તારે કરવું પડશે, કે જે કોઈ તારા મોક્ષ માર્ગથી વિરુદ્ધ, વિતરાગતાથી વિરુદ્ધ, રાગ દ્વેષ મોહ કસાય આદિ પરિણામોનું શું છે, તારે એનાથી ભિન્નતા કરવી પડશે. કે રીતે ભિન્નતા? કે હું એનો કરતા નથી, એને હું કરાવનાર નથી, એનો હું અનુમોદક નથી, અને એનું હું કારણ પણ નથી. હવે એની સામે જો 82 ગાથામાં જે આ ભેદના અભ્યાસથી, શું શબ્દો વાપરો? ક્યાં ભેદનો અભ્યાસ? 77 થી 81 જે આપણને ભેદના અભ્યાસનું કર્યું, ખાલી ભેદ નહીં, ભેદનો પાછો શું કરવો છે? અને અભ્યાસ કેટલા દિવસ હોય? વર્ષના કેટલા દિવસ હોય? નિરંતર તો ટાઈમ ન મળે અમને, માંડ 10 દિવસ મળે સીસ મોર ધેન ઇનફ છે ને. આ બહુ જ આપણે એક જો એક વિચારવા જેવું છે, કમસે કમ આટલું તો કરશું. કુનકુન આચાર્યદેવને આપણે એવા મહાન જેને કહે ને એસ્ટીમ, કે જેમનું નામ ગંધર્વદેવ પછી આવે છે. આપણે બધા એ મંત્ર બોલીએ છીએ. કેવું બોલીએ છીએ? મહાવીર ભગવાનનું શાસન ચાલે છે એટલે મહાવીર ભગવાનનું પહેલું સ્મરણ કરીએ છીએ, અને એમના પછી 11 ગણધરમાં જે મુખ્ય ગણધર છે એ ગૌતમ ગણધરદેવને યાદ કરીએ, અને એ પછી છે બીજા સમર્થ આચાર્યો થયા છે, દર્શન આચાર્ય આદિ, પુષ્પદન ભૂતબલી આચાર્ય, અને છતાં આપણે કોનું લઈએ છીએ? કુંદા આચાર્ય. જો એને આપણે એટલી આપણી ઉચ્ચતામાં જો સ્વીકાર કરતા હોય તો કમસે કમ એ પોતે શું કહી ગયા છે એનો તો વિચાર કરશું આપણે, કે આ ભેદનો અભ્યાસ સ્કૂલ કોલેજમાં વર્ષમાં જ્યારે મન થાય ત્યારે જ જતા હતા આપણે, નહીં તો ક્યારેક ક્યારે જતા? હે, દરરોજ? ના ના, ક્યાં શું છે, એની તો કંઈક મિનિમમ પ્રેઝન્સ હતું ને એમાં કંઈક, નહીં તો પોલું ન મળે એક્ઝામમાં બસવા, એવું બધું હતું ને. અહીંયા કાંઈ એવું કાંઈ રાખતા નથી એટલે અમને કોઈ ચિંતા નથી. ન્યા અભ્યાસ માટે કમ્પલસરી, અને એમાં ભણાવે તોય પ્રાઇવેટ ટ્યુશન પછી કંઈક જેટલું બધું, એક અભ્યાસ માટે એક શું કેટલું કરતા હોય, એક જ્ઞાનના ક્ષોપ્શન માટે, અને એની પણ કોઈ ગેરંટી નથી કે કેટલો વખત રહેશે. મેમરી લોસ ક્યારે થઈ શકે છે? અનિત્યતામાં કેટલો પ્રયાસ કરીએ છીએ, અને આ પોતાના આત્મહિત માટેનો કુંદકુંદ આચાર્ય દેખ જ આવો અભ્યાસ કરજે. અભ્યાસ એનાથી કરશો, સાંભળવાથી, બોલવાથી, વાંચવાથી, સેનાથી? એક અભ્યાસ એવો કરવા જેવો છે કે રૂચિમાં થશે તો ક્યારેય નહીં ભૂલાય. આપણને આપણા બધાનું નામ અથવા હું મનુષ્ય છે એ કેટલા વખત પહેલાં આપણે આમ લખ્યું વાંચ્યું હશે પછી આપણને યાદ રહ્યું છે? ક્યારેય કહ્યું છે આપણું પોતાનું? એક રૂચિમાં જો એ ભાવ બેસી જશે તો એને કોઈ શબ્દો યાદ કરવાની, બોલવાની કે એવી કૃત્રિમતાની જરૂર નહીં પડે. તો એવો ભેદ અભ્યાસ, અને એનાથી શું થશે, જો કુંકન આચાર્ય કે હું માધ્યસ્થ થાય, ન કોઈના પ્રત્યે રાગ, ન કોઈના પ્રત્યે દ્વેષ. અને આવી જો દશા થશે તો એનું યાદ રાખજો કે પ્રતિક્રમણ છે, શબ્દ છે ને પ્રતિક્રમણ આદિ કહીશ, અને આ પ્રતિક્રમણ છે, અને એ પ્રતિક્રમણ આદિ આદિ પછી પ્રત્યાખ્યાન આલોચના એ પ્રાયશ્ચિત છે, અને એના પછી આપણને આવશે સમાધિ. એ બધા અધિકાર પોતે કહે છે કે હું એ છે. આ રીતે એક વાત કરી, આ તે ખાલી શું શું આગળ આવી ગયું એક માટેની વાત છે, આપણે વિષય તો બીજો લો. એના પછી એક પ્રત્યાખ્યાન લઈએ, છઠ્ઠો, એનું પેજ નંબર છે 178, છઠ્ઠો અધિકાર નિશ્ચય પ્રત્યાખ્યાન. ક્યારે પણ એમ ન વિચારું, ઘણી વાર એમ થાય નિયમ સાર કેવું છે બહુ અઘરું હોય છે ને, અરે ભાઈ કોઈ શાસ્ત્ર અઘરું નથી, ખબર નહીં બહાર ભણવા જતા હશે ત્યારે અઘરું કરીને છોડી દેતા હશે ને, કોઈ એન્જિનિયરિંગમાં કે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ને એના બધાના કાંઈ બધી આમ નાના નાના બુક્સ હોય ને, કાંઈ 100-200 પેજીસના હોય છે ને, નહીં તો કેટલા હશે, કેટલા આમ એટલે કેટલા, 200-500 હશે કદાચ, નહીં ત્યાં 1000-1000 કદાચ પાનાના હશે, જે હશે ડૉક્ટર થયા હશે કે લોયર થયા હશે, અને પાછી એના ભણવા માટે ઇન્ડિયા તો નાનું પડે એટલા માટે ક્યાંક તો ત્યાં તો જવું જ પડે, અને અહીંયા તો કાંઈ જોઈએ. એક છઠ્ઠો અધિકાર ઉપર ઓલું શું આવ્યું હતું, પરમાર્થ પ્રતિક્રમણ, અને એમાં કોની સાથે રિલેટેડ હતું, પાસ્ટ ભૂતકાળના કરેલા દોષોથી પાછા ફરવું. ગુજરાતી આવડતું હોય તો બે શબ્દો હશે, આક્રમણ અને પ્રતિક્રમણ. આક્રમણ એટલે એટેક, અને એટેક કરીએ તો ટોવર્ડ્સ હોય છે હંમેશા, અને પ્રતિક્રમણ એટલે શું છે, પાછા હરવું, પાછા ફરવું, તો પોતાના દોષથી પાછા ફરવું. અને આવું જો પોતાને દોષ લાગ્યા છે તો જો પોતાને દોષ સારા ન લાગે તો આપણે ભવિષ્યમાં કરશું કે નહીં કરીએ, જેને ખરાબ માનીએ આપણે, ન કરવા યોગ્ય માને, દુઃખદાયક માનીએ, એને ભવિષ્યમાં ભૂતકાળમાંથી તો પાછા ફરશું પણ ભવિષ્યમાં પણ ન કરવાનો પ્રયત્ન કરીએ, અને એ ભવિષ્યમાં નહીં કરવાનો પછી શું કરશું, ભવિષ્યમાં કરી લેશું પછી પાછા ફરશું નહીં, ભવિષ્યમાં નહીં કરવું એવો વર્તમાનનો નિર્ણય, તેનું નામ શું કહેવાય, પ્રત્યાખ્યાન. અને પ્રત્યાખ્યાન ઇઝ ઇક્વલ ટુ ત્યાગ. તો નિશ્ચય પ્રત્યાખ્યાન, ખરેખર પ્રત્યાખ્યાન કોને કહેવાય, ફરીથી રિપીટ ન થાય તો સમજવું એ યથાર્થ પ્રત્યાખ્યાન છે. ખાલી બોલી લીધું અને વાંચી લીધું એનાથી કામ થવાનું નથી. આ જો આ એક વિચારવા જેવું, દોષ ક્યારે કરવા યોગ્ય છે, ભૂતકાળમાં કરવા યોગ્ય કે ભવિષ્યમાં કરવા યોગ્ય કે વર્તમાન કરવા યોગ્ય, ક્યારેય નહીં, ક્યારેય નહીં. પછી કયા ક્ષેત્રમાં કરવા યોગ્ય છે, આ તો અહીંયા આપણને કાળ અપેક્ષા એ વાત કરે છે, તે કદાચ ભૂતકાળમાં ભૂલથી કરી લીધા તો એને હવે પ્રતિક્રમણ કરજે, અને ભવિષ્યમાં નહીં કરવું એવો વર્તમાનમાં નિર્ણય કરજે, આ એનું નામ પ્રત્યાખ્યાન છે. અને તો જો એના માટે ઉપાય આપણને કે 95 નંબરનું ગાથા છે, એમાં મેળ પેજ નંબર 178 95. તો હવે પ્રત્યાખ્યાન માટે, પરિત્યાગી જલ્પ સમસ્તને, બધા જ પ્રકારના વિકલ્પો. ક્યારેક આમ વિચાર નથી આવતો, થાક નથી લાગતો, કેટલા વિકલ્પો કરીએ છીએ અને એમાંથી કેટલું શક્ય બને છે, ઘણા કે તમારા નહીં બનતી તમારા નથી, અમારે તો ઘણું બને છે, કોઈ કહી શકે છે એમાં શું છે, ઘણાને પુનઃ ઉદય અમારે એવું છે, એક વિચારવા જેવું છે. વિચાર કરવાની પણ આપણે શું કરી નાખી છે, એક મર્યાદા કરી છે, ક્યારે પણ એવો વિચાર કરતા નથી કે મારું ઘર છે હીરા માણેક સોનાનું થાય, કેમ નથી કરતા, કેમ નથી કરતા, શક્ય જ નથી. કદાચ મોટું સારું માર્બલનું કે શું છે ગ્રેનાઇટ સારા એનું છે. વિચારવા જેવું છે, વિચારને તો મર્યાદા કરી છે, વિચાર કરીને પછી કરવાની વાત તો દૂરની વાત છે, અહીંથી સોનગઢ કેટલા ટાઈમમાં પહોંચવું છે? કેટલા કલાકમાં પહોંચવું? જો ઈચ્છાનું પૂછતા હો તો, ચોઈસ પૂછતા હો તો વિધિન નો ટાઈમ મારે પહોંચવું છે, પણ ખબર છે શક્ય નથી તો શું કરશું ભાઈ? ભાવનગરની ફ્લાઇટ પકડજો. તો વિચારવા જેવું, ઈચ્છા પ્રમાણે થાય છે કે ઈચ્છાની જ પહેલેથી મર્યાદા છે? લાઇકલીની ઈચ્છા કરીએ છીએ, ઈચ્છા પ્રમાણે મળવાની વાત નથી. જે થવાની એક શક્યતા છે એની ઈચ્છા કરીએ છીએ, અને ઈચ્છા કર્યા પછી પણ એવું થશે કે નહીં એની ગેરંટી નથી. જવાની ઈચ્છા થઈને પ્લેન કેન્સલ થઈ ગયું, એમાં નથી મળતો, ફૂલ થઈ ગયું છે. અરે ઈચ્છાની એક તો મર્યાદા, અને ઈચ્છા કર્યા પછી કાર્ય થશે કે નહીં એની કોઈ ગેરંટી નહીં, અને અભિમાનમાં કહી દે હું ઈચ્છું એવું થાય છે. ક્યાંથી આ શબ્દો લઈ આવ્યા? શેની અભિમાનમાં આપણે ચાલીએ છીએ? હું ઈચ્છું તે થાય છે. ઈચ્છું એમ નહીં, પહેલે તો ઈચ્છાની મર્યાદા એટલું સ્વીકાર લેતો, કારણ કે જગતમાં તારી ઈચ્છાને ફૂલ પરિપૂર્ણ થાય એવા બેના સંયોગો જ નથી. અરે જૈન દર્શનની એક પાયાની વિચારણા તો કરજે, રાગની મર્યાદા એક સુખી થવાનો પહેલું પગથિયું છે. પણ જ્યાં આપણે રાગને જ અમર્યાદિત, રાગ કહો ઈચ્છા કહો, એને જ્યાં અમર્યાદિત કરી રાખ્યા છે, અને એના બે ઓપ્શન વિચારી લ્યો, રાગ કર્યો એવો વિષય કદાચ સાતાના ઉદયે મળ્યો તો અભિમાનમાં ચડી જશું, અને રાગ પ્રમાણે ઈચ્છા પ્રમાણે ન મળ્યો તો કસાયના આકુલિત જ છીએ આપણે. તો જીવનમાં અહીંયા આપણને કે એ રાગાદિ દોષ એને ભૂતકાળનાથી પાછા ફરવું એ પ્રતિક્રમણ છે, અને ભવિષ્યમાં નહીં કરવા માટે નહીં આપણને કીધું. પરિત્યાગ એટલા માટે શબ્દ આપ્યો, જલ્પ, જલ્પ એટલે બધા વિકલ્પોને, રાગોને, એને સમસ્ત એને, અને ભાવિ શુભાશુભ. જો ભાવિ એટલે ભવિષ્યમાં, ભવિષ્યમાં મારે, અરે ભવિષ્યમાં કોઈને પણ રાગ દ્વેષની આકુતાનો થવાનો સંભવ કોને છે? જેને તૃષ્ણા કરી છે એને. મારે ભવિષ્યમાં આવો સંયોગ જોવે છે એવી તૃષ્ણા કરી છે તો તને રાગ દ્વેષ થવાનો સંભવ છે. પણ જ્યાં એ તૃષ્ણાને જ મર્યાદા કરી છે, આજે આવ્યું તે બધું પાંચ ઇન્દ્રિયના વિષયની મર્યાદા કરીને ત્રિગુપ્તમાં જ જવાની, એ અહીંયા કે, અને આ નાસ્તી આવી તો એની જગ્યાએ અમારે શું કરવું? કે રાગદ્વેષ છોડવાની તમે વાત કરી તો શું કરવું? જે જીવ ધ્યાવે આત્મને, મેળા શબ્દો, આવા ક્યાંય શબ્દો મેળા આપણને? જો કે એમાં શરૂ નથી કર્યા, પરમ સમાધિ અધિકારમાં ક્યાંય આવા શબ્દો હતા નહીં? ક્યાંય જો કે ગાથા નથી જોઈ એટલે મતે નથી, ક્યાંય શબ્દો સમાધિ પરમ સમાધિ અધિકારમાં ગોતવા છે આપણે? 243 પાનું નવમો અધિકાર પરમ સમાધિ. આપણે તો વચ્ચેથી 125 ગાથાથી લીધું, એને 122 જોઈએ. તો મૂળ ગાથા કુંદકુંદ આચાર્યદેવની, અને એના પ્રાકૃતના ક્યાં શબ્દો છે? મૂળ કુંદકુંદ આચાર્ય ઉપરમાં, જો જાયદી અપાણમ શબ્દો મળે છે ઉપર કુંદકુંદ આચાર્યદેવ. અને આપણે પણ અહીંયા જો 95 ગાથામાં પણ છે, અપાણમ જો જાયદી, મેળા શબ્દો જો આખું તમે જોશો, આખા નિયમસારના મોક્ષ માર્ગમાં આ એક જ વાત કોન્સ્ટન્ટ છે. કઈ છે? જે જીવ ધ્યાવે આત્માને. કમસે કમ આટલું તો યાદ રહેશે ને કે નિયમસારમાં કુંદકુંદ આચાર્યદેવે આજે મને કંઈક નવું એક સૂત્ર આપ્યું. શું સૂત્ર આપ્યું? જે જીવ ધ્યાવે, તો એને શું બનશે? શું થશે એને? મોક્ષ માર્ગ થશે. તો મોક્ષ માર્ગમાં કોણ આવે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આવે, બીજું શું આવે? પ્રતિક્રમણ આવે, પ્રત્યાખ્યાન આવે, આલોચના આવે, જે કોઈ લેવાનું. પણ કમસે કમ આના માટે શું કરવું પડે? શું કરવું પડે? જીવનમાં, જીવનમાં એક પૂરા સદભાગ્ય માનવું કે 2000 વર્ષ પહેલાના આ પરમાગમો આપણા હાથમાં આપણી ભાષામાં આવ્યા, એનાથી બીજા સદભાગ્ય ક્યાં જોવે છે? પણ એ જીનવાણી શું કરવી પડશે? ખોલવી પડશે, વાંચવી પડશે. ન સમજાય તો ગુરુદેવસિંહની વાણી પ્રત્યક્ષ આપણી પાસે આપણને જ્યારે સાંભળવી હોય ત્યારે અવેલેબલ છે. પણ શું થાય? યોગ મળ્યો છે પણ રૂચિથી ઉપયોગ જો નહીં કરે તો પુણ્ય તો ખાલી થવાના છે, કાળ પણ પૂરો થશે આયુષ્યનો અને પુણ્ય પણ ખાલી થવા. એમ ન સમજવું આવો યોગ મળ્યો છે એ કોઈ આપણને મફતનો મળ્યો છે, બાપ દાદાથી મળ્યો છે, મહાપુણ્ય રાશિ ફેળો અહો ગુરુ કહાન તું ના. પણ પુણ્યના યોગમાં કમસે કમ મેં એક પવિત્રતાની ભાવના તરફનું એક ડગલું માંડ્યું છે મેં. પુણ્યના યોગમાં તો આખો કાળ લગભગ પાપના પરિણામોમાં જાય છે આપણો, શું પછી જીવનું શું થશે, ક્યાં જઈને ઉભો રહેશે, આયુષ પૂરો થવાનો છે, કેટલી ઓપ્શન ખુલ્લા છે આપણી પાસે, કેટલી યોની ખુલ્લી છે, 84 લાખ યોની છે. ચલો તો ફરીથી ભાઈ આ આખું વિચારવા જેવું છે કે કુંદકુના છે, સેમ શબ્દો મેળા ક્યાં મેળા આપણને ફરીથી ભૂલી જઈએ પહેલા, અને ગુજરાતીમાં એનો આ યાદ રહેતો અહીંયા શું ગુજરાતીમાં જે જીવ ધ્યાવે આત, ગુજરાતીમાં તેટલું યાદ રહેશે ને જે, અને જો એના હજી પણ 123મી ગાથા જોવી તો એ પણ એક શબ્દ એ જ છે, જો જાયદી અપાણમ ધ્યાવે નિજ આત્મા, જે શબ્દ છે. તો ફરીથી પ્રત્યાખ્યાન કરવા માટે પણ શું કરવું છે, ભવિષ્યના મને દોષ ન થાય એના માટે વર્તમાનમાં શું કરવું છે, ભૂતકાળના ત્યાગ માટે તો છે, હવે ભવિષ્યમાં ન થાય પોતાના નિજ આત્માને ધ્યાય છે, પચખાણ છે તે જીવને છે, એમાં પચખાણ છે તે જીવને, અને અહીંયા પણ એ છે પરમ સમાધિ તેને જાણવી, જે પોતાના આત્માને ધ્યાવે છે એને પ્રતિક્રમણ પણ છે, પ્રત્યાખ્યાન પણ છે, અને એ પણ આવશે સમાધિ પણ એને છે. તો એ જ રીતે આખી વાત એ પ્રત્યાખ્યાનમાં જુદી જુદી વાત લીધી છે આપણને, એમાં પોતાને ભાવના સુંદર અસ્થિ નાસ્તિની બહુ જ એમાં વાત લીધી છે. એનાથી આગળ આપણે જોઈએ છીએ આલોચના અધિકાર, 7મો અધિકાર. ફરીથી આટલો તો ખ્યાલ આવી ગયો, નિયમસાર ઇઝ ઇક્વલ ટુ મોક્ષનો માર્ગ, અને મોક્ષના માર્ગમાં હવે કોની પહેલાં લીધી, પહેલી 5મા અધિકારથી શરૂઆત, જેવી સબ્જેક્ટ શરૂ થયો તો પ્રત્યાખ્યાન, પહેલું પ્રતિક્રમણ લીધું, એના પછી પ્રત્યાખ્યાન લીધું, અને હવે અહીંયા પરમ આલોચના અધિકાર, અને એમાં પણ જો શબ્દ શું છે, પહેલી 206 પાનું છે, 107 નંબરની ગાથા, એમાં ફરીથી આપણે વાંચીએ 107 ગાથાની બીજી લાઈન કુંકુન આચાર્ય દેવની, અપાણમ જો જાયદી, આવ્યું શબ્દ ફરીથી મળે છે બધામાં, એક જ કામ કરવાનું છે, ના ના અમને તો ક્યારેક પ્રતિક્રમણનું મન થાય, ક્યારેક શેનું થાય, આલોચનાનું, ક્યારે પ્રત્યે, અહીંયા કે એક જ કામ કરવાનું છે, એમાં છે ને બીજી લાઈનમાં મળે છે ને, હરિગીતમાં એ ઉપરમાં લીધું છે, જો હરિગીતમાં શું કર્યું છે ખબર છે, કાંઈ ખ્યાલ આવ્યો, આચાર્યદેવની બીજી લાઈન છે એ પહેલામાં લીધી છે, અને આચાર્યદેવની જે પહેલી લાઈન છે એને બીજામાં લીધી, જો જે છે ને જપાણમ જો જાયદી શ્રમણસા લોયણમ હોદી, એના માટે હરિગીતમાં છે પહેલી, જે શ્રમણ ને આલોચના જે શ્રમણ ધ્યાવે, આચાર્યદેવની ગાથાની બીજી લાઈન છે એને અહીંયા પહેલી. પણ અંતે કહેવાનું શું છે, બધામાં શું કોમન આવ્યું, ફરીથી કઈ શું શબ્દ આવ્યો, જે જીવ ધ્યાવે, શેમાં આપણને આવ્યું પ્રતિક્રમણ, પછી શેમાં જોયું આપણે પ્રત્યાખ્યાન, હવે શેમાં જોયું, અને હમણાં આપણે જે સમાધિ હતી એમાંય મળ્યું કે નહીં, હજી ફરીથી બોલશો, શું બોલશો, હવે એ તો બહુ કોમન થયું, કાંઈ યાદ આવ્યું એમાં, જેની જગ્યાએ હું ધ્યાવું આત્માને, હજી તો જે ઉપર નાખવું, હવે તો કાંઈક યાદ આવવું જોઈએ, જે નહીં જાણે કુંકુન આચાર્યદેવ જે કહીને મને કહે છે એમ લેવાનું છે, કુંકુન આચાર્યદેવ કોને કહે છે, જે, પણ જેમાં કોણ આવશે, ક્યારે, ના ના હજી અમારી ઉંમર તો, ના ના હજી તો જસ્ટ વી આર ધ યંગ વન્સ છે, અમારે તો હજી કેટલું બધું એસ્ટાબ્લિશ કરવું છે લાઈફની અંદર ને, કેટલું એસ્ટાબ્લિશ કરવું છે, નહીં મારું એવું નામ જસ્ટ આવવું જોઈએ ક્યાંક બધે છે નહીં, એક વાત વિચારવા જેવું છે, અરે કેવડી ભગવાનના જ્ઞાનમાં મારી સાધનાની પર્યાય અને સાધ્યની પર્યાય આવી, એનાથી અધિક મારે બીજું માન જ નથી. કેવડી ભગવાન જાણે છે કે નહીં ભવિષ્યનું? કોનું ભવિષ્ય જાણે છે? બધાની વાતને અહીંયા આપણા ઉપર લેવાનું. મારું ભવિષ્યનું જાણે છે કે નહીં? તો એ આચાર્ય ભગવાનના જ્ઞાનમાં ભવિષ્યની મારી પર્યાયમાં એક સાધના અને સાધ્ય જોયું છે, એના જેવું મારું કોઈ સદભાગ્ય જ નથી. એ જ જાણે મારા ઉપર એમની કરુણા છે. કરુણા હમ પાવત હે તુમરી વહ બાત રહી સુગુરુ ગમે. એમના કેવળ જ્ઞાનમાં આવી એક ભક્તિમાં પણ છે, પણ ભક્તિ ક્યાં કરતા હોય? બધી ભક્તિ તો જે કરતા હોય છે ને. શાંતિનાથ ભગવાનની પણ એ ભક્તિ છે, એક સ્તવન મંજરીમાં છપાયેલી છે. એમાં હે ભગવાન, આપના ભવિષ્યના જ્ઞાનમાં મારી પણતીની ઉજ્જવળતા હો, એ જ મારી મારે ભાવના છે. તો અહીંયા આપણે પણ એક આલોચના, એમાં પણ શેની વાત આવી કે જે જીવ પોતાના આત્માને ધ્યાવે છે એને શું હોય છે? આલોચના હોય છે. હવે એ આત્મા કેવો ફરીથી જોઈએ. 107 ગાથા, 206 પાને 107 ગાથા ફરીથી શું આપણને પેલી નામ કીધું? જે શ્રમણ ને આલોચના. આલોચના કોને હોય છે? કે જે શ્રમણ ધ્યાવે આત્મ. મુનિરાજની મુખ્યતાથી વાત લીધી છે, પણ આપણે તો આપણા ઉપર ઉતારવી છે કે આલોચના. હવે આત્માને જો ધ્યાવે તો આલોચના છે. તે આત્મા છે કેવો? કેવો છે આત્મા? ગુણસ્થાન વાળો છે? જીવ સમાજ વાળો છે? માર્ગણસ્થાન વાળો છે? કેવો છે? ચાર ગતિ વાળો કેવો છે? બીજી લાઇનમાં છે, નો કર્મ કર્મ વિભાવ ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. આવું કઈ આવે છે? ક્યાંય આવું સમયસારમાં આવે છે? અહીંયા નિયમસારમાં, સમયસારમાં તો આવે નહીં. વર્ણાદિ ગુણ સ્થાનાંત ભાવો જીવન એ તો બધું આવે છે. અહીંયા પણ જો જોવું હોય તો 38 ગાથા જોઈએ, કાંઈક મળશે, કાંઈક તો મળશે, ક્યાંક ગોતું તો મળશે. 38 ગાથા શુદ્ધ ભાવ અધિકારની પહેલી જ ગાથા 75 પાનો છે, 75. જો અહીંયા નો કર્મ વિભાવ ગુણ પર્યાય છે અને અહીંયા કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાય છે, મેળા શબ્દ એવા છે, અને એ વ્યતિરિક એનાથી જુદો છે. એનાથી પણ અહીંયા વ્યતિરિક શબ્દ છે, છે કોઈ પણ જે કર્મથી ઉત્પન્ન, કર્મ ઉપાધિથી ઉત્પન્ન જે વિભાવ પર્યાયો છે, એમ અહીંયા પણ નો કર્મ કર્મ આદિ વિભાવથી એ રહિત છે એવા આત્માને ફરીથી શું લેશું? કોણ ધ્યાવશે? જે ધ્યાવે નહીં. ક્યારે ધ્યાવશું? ચલો એના પછી આલોચના અધિકાર પછી કયો આવે છે? શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત 8મો અધિકાર 225 પાને 113. આખી આ એમાં જો શબ્દ છે એમાં એનું ટાઇટલ જ આપણે આપતા. આ પણ અહીંયા તો હમણાં ચાલતો હતો જ નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર, અને એમાં પહોંચ્યા તો 116 ગાથા સુધી પહોંચ્યા હતા આપણે. તેમાં પહેલું તો એક પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત એટલે શું? અહીંયા જો ત્રણેય કાળ આવી ગયું અને પ્લસ કયું આવ્યું આપણને? પ્રતિક્રમણ આવ્યું, પ્રત્યાખ્યાન આવ્યું, આલોચના આવ્યું, અને એ હવે 8મો પ્રાયશ્ચિત બોલો હોય ને, 5મો 6ઠો 7મો પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, અને હવે 8મો શુદ્ધ ને પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત સામાન્ય રીતે આપણે શું કરીએ કે કરેલા દોષ હોય ને, પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત બેમાં કાંઈ ફરક હશે? હા તો પ્રાયશ્ચિત પણ ભૂતકાળના કરેલાથી પ્રાયશ્ચિત હોય છે. પ્રાયશ્ચિત કોના કરેલા હોય? ભૂતકાળના જ હોય ને, કે ભૂતકાળમાંથી એને પ્રાયશ્ચિત લે નહીં. જો પ્રાયશ્ચિત એવું હોય છે સામાન્યપણે ગુરુ પાસે જઈને કરવાનું હોય છે. ઓલું પ્રતિક્રમણ તો પોતે રીતે કરે, અને અહીંયા પ્રાયશ્ચિતમાં શું હોય છે? સામાન્ય પેલી વિધિ કેવી હોય છે કે પોતે ગુરુ પાસે જાય છે અને પોતાના કરેલા દોષને નિર્દોષ ભાવે જેવું છે એવું કે, પોતાના થોડા દોષને ડર ના માર્યા છુપાવે નહીં કે મને, અને ત્યાં પણ કંડિશન ન મૂકે, જો હું તમને કહું છું પણ મને દંડ નહીં દેતા એવું નહીં. પોતાના નિર્જેમ અરીસાની સામે આપણે ઊભા હોય, અથવા જેમ નિર્દોષ બાળક જેમ બોલી લે એમ પોતાના કરેલા દોષો એ પોતાના ગુરુ પાસે વ્યક્ત કરે અને એને જે કોઈ દંડ આપે એ પોતે સ્વીકારતા હોય, આ પોતાના પરિણામોને નિર્મળ કરવાની એક વિધિ છે ભાઈની પણ. અહીંયા તો પેલું દોષને સ્વીકારીએ નહીં, અને ઘણીવાર તો દોષ એ તો કરવો જ પડે ને, અત્યારના તો કરવું જ, બહુ જ અવ્યક્ત નહીં હવે તો વ્યક્તપણે પણ દોષને આપણે દોષ નથી માનતા, એને ગુણ તરીકે માની. તો અહીંયા આપણને એ પ્રાયશ્ચિતમાં, અને ફરીથી પોતે દોષ કર્યો છે એવો સ્વીકારે છે એ જ પછી પછી ગુરુ પાસે પ્રાયશ્ચિત, અને પોતે પોતાના દોષને એ જે એમાં છે વ્રત સમિતિ સંયમશીલ ઇન્દ્રિય રૂપ જે ભાવ છે બધા એ બધા પ્રાયશ્ચિત છે. આ બધા જે પરિણામો છે એ પાંચ ઇન્દ્રિયનો નિરોધ કરવો ને વ્રત એ બધા કહેવા છે વિકલ્પરૂપના છે, અને એ જ્યારે વિકલ્પની દશા તો કરવા જોઈએ. બાકી ખરેખર તો શું છે, નિશ્ચય પ્રાયશ્ચિત કોને છે તેના પછીને છે, ક્રોધાદિ નિજ ભાવના ક્ષય આદિની ભાવના, અને હવે અસ્થિમાં આત્મગુણની ચિંતાને 114 ગાથા અંતે ક્યાં પહોંચાડ્યો બધાને. ઓલામાં શું આવતું, જે જીવ ધ્યાય હું જ ધ્યાવું આત્માને, એમ અહીંયા પણ કે અંતે તારે ક્યાં પહોંચવાનું, આત્મગુણની ચિંતવના, તું તારા આત્માના સ્વભાવનું અંદરમાં ચિંતના કરજે વિકલ્પના કાળે, અને ખરેખર તો પુરુષાર્થ કરીને એમાં એકાગ્રતા કરજે તો તને યથાર્થપણે સાચું પ્રાયશ્ચિત થવાનું છે. ખાલી હાથ જોડી દેના બોલી લીધા એટલે કાંઈ પ્રાયશ્ચિત થતું નથી, પણ ખરેખર પ્રાયશ્ચિત તો કોને કહેવાય, જેમ પ્રતિક્રમણ કોને કહેવાય, ફરીથી એવા પરિણામ ન થાય તો સમજવું મેં યથાર્થ પ્રતિક્રમણ કર્યા. પ્રતિક્રમણ એટલે એવું નથી કે આજે પ્રતિક્રમણ કર્યું એટલે કાલથી છૂટ હોય, એવું ન હોય. ઘણા તો કે ના અમે પ્રતિક્રમણ કરે, બહુ જ આ તો નિયમ પોતાના પ્રતિક્રમણની શુદ્ધતાનાથી વિરુદ્ધતાના અભાવો છે. અત્યારના દોષ કલ્લવ કાલે હું પ્રતિ, એનો અર્થ કે તને દોષનો પણ ભય નથી લાગ્યો, પ્રતિક્રમણ સે ના કરીશ તું. પ્રતિક્રમણ ક્યારે દોષનો પોતાને શું લાગવું જોઈએ, અંદરમાં ભય લાગવો જોઈએ કે હું કેવી વિપરીતતા કરું છું, અને તો પ્રતિક્રમણનો પ્રશ્ન છે. તને હજી તો દોષને જ કાંઈ કર્યાનું ખેદ નથી, ભય નથી, તો એને આગળ છે જ ને. તો અહીંયા આત્માના ગુણોની ચિંતના કરવા માટેની, અને એના જ પછી જો એક એક કસાઈને ક્ષમા ક્રોધને જીતે ક્ષમાથી છે સદ. આપણને જે હમણાં આવવાના છે પ્રતિક્રમ અહીંયા એક એક દિવસના, આજે ક્રોધને જીતવાની ક્ષમા છે, આવતીકાલે માનને જીતવાનું માર્દવ છે, અને એ બધાની વાત કરીને હવે આપણે અહીંયા 9મો અધિકાર કયો આવ્યો છે પરમ સમાધિ અધિકાર. ચાલ એનાથી થોડું ગુરુદેવ ચલાવ્યું એના ઉપર આપણે પણ થોડું લઈએ, પહેલેથી પહેલાં અહીંયાથી લઈએ. અહીંયા પણ શબ્દ આવી ગયો, કયો આવી ગયો શબ્દ, જે ને હું આત્માને ધ્યાવીશ, હું હવે આત્માનું ધ્યાન કરીશ, અને હું આત્માનું ધ્યાન કરીશ એની અંદર જ મને પ્રતિક્રમણ છે, એમાં જ મને પ્રત્યાખ્યાન છે, એમાં જ મને આલોચના છે, એમાં જ મને પ્રાયશ્ચિત છે, અને એમાં જ મને સમાધિ છે. તો હવે આપણે સમાધિ અધિકાર અને ગાથા કઈ ચાલી, સ્થાયી સામાયિક તેહને 125મી ચાલી ને, અને 126ની શરૂઆત. તો સમાધિ સામાયિક બેની લિંક સેનાથી છે કે જેથી આચાર્ય દેવે સમાધિ અધિકારમાં સામાયિકની વ્યાખ્યા કરી. એના માટે જો જોવું હોય તો એક સમતા ભાવ એવું ક્યાંક આગળ આપણે નથી આવ્યું, પણ એક જીવનમાં જોવું હોય તો 124 ગાથા પછીનો એક કળશ છે, અને આપણે 125 ગાથા પહેલાંનું કળશ જોઈએ, 202 નંબર. 248 પાનો 248 પેજ છે, 248 છે, 202 કળશ 125 ગાથાની ઉપર. ખરેખર સમતા રહીત યતિને આવ્યું મેળો શબ્દ, તેનો અર્થ શું થયો, સમાધિ અને સામાયિક બે વચ્ચેનું લિંક શું છે, સમતા ભાવ છે. જેટલો જેટલો સમતા ભાવ એટલી સમાધિ છે અને એટલી સામાયિક છે. આ ક્યારે પણ આપણે એક સામાયિક કર્યું મેં કર્યું એવું જો વિચારતા હોય તો પહેલો વિચારવા જેવું છે કે મારામાં સમતા ભાવ કેટલો પ્રગટ થયો. અનુકૂળતામાં રાગ એ શું છે? સમતા ભાવ છે. ના, અમે કોઈના પર ગુસ્સો નથી કરતા, અમે તો બધા પ્રત્યે કેવો કરીએ છીએ, અમારે તો પ્રેમ કરીએ, લાગણી કરીએ, બધું, તો એ સમતા ભાવ છે કે નહીં? ક્યારે પણ એક વિચારી લેવું, સ્વરૂપને જે ચૂકે છે એને ક્યારેય કોઈ સમતા જ ન હોય, મમતા હોય. સ્વરૂપથી જે ચૂકેલો ભાવ છે એ શું છે? એવો હશે ક્રોધ ન કરવો એટલે સમતા એમ ન મળવું. સ્વભાવ તરફને ચૂકીને રાગની ઉત્પત્તિ પણ થવી એ પણ એક શું છે? વિભાવરૂપ મમતા છે, સમતા નથી. સમતા માટે તો આત્માને ધ્યાવે એટલે બહુ સુંદર બધી 133 ગાથા સુધીમાં બધી જ આવશે. રાગ દ્વેષ નહીં કરવાના, નો કસાય નહીં કરવાના, પુણ્ય પાપ નહીં કર, બધી ગણી. ક્યારે તો એમ પણ આવશે વ્રત નિયમ અને સંયમ વિશે, આત્મા સમીપછે જઈને વ્રત નિયમ વચ્ચે કોણ નિકટમાં હોવું જોઈએ? મારે ખાવું નથી ને એ વિકલ્પ નહીં, પણ આત્મા સમીપ છે તો એ સમજીએ કે મને આજે સાચી સામાયિક થઈ છે. અને એ જ આખી વાત ફરીથી કોન્સ્ટન્ટ, જે જીવ ધ્યાવે આત્માને. આખા આ નિયમસારમાં મોક્ષ માર્ગ કોના આધારે છે? સંયોગ આધારિત છે. વિકલ્પ મોક્ષ માર્ગ તે ભૂમિકાના વિકલ્પને આધારિત છે. મુનિ દશા માવ્રતને આધારે ટેક્યું છે. ચોથું ગુણસ્થાન દેવશાસ્ત્ર ગુણ યથાર્થ શ્રદ્ધાને આધારિત છે. પાંચમું ગુણસ્થાન અણુવ્રતને આધારિત છે કે જે જીવ ધ્યાવે આત્માને. થોડા શબ્દોમાં પણ આચાર્ય દેવે 2000 વર્ષ પહેલાં શું આપણને કહી દીધું એ હવે કદાચ ખ્યાલમાં આવે તો એક બલિયારી છે આપણે. એક આચાર્ય દેવ બધા જ વિકલ્પોથી જાણે આપણને શું કરે છે, હવે સંકેલીને તું તારો ઉપયોગને ક્યારેય હવે ભ્રમિત નહીં કરતો. અરે ઉદયાદિન સંયોગનું પરણમન તો એના સ્વકાળે થયા જ કરશે, તારે વિકલ્પ કરવાની શું જરૂર છે? તને ઉપયોગ ત્યાં ભ્રમિત કરવાની શું જરૂર છે? ફરી ફરીને ઈચ્છા પ્રમાણે જગતમાં થવાનું છે, પણ ક્યારેક થાય છે. ચલો ક્યારેક તો હા પાડવી પડશે. વિકલ્પનો અને સંયોગનો એક સહજપણે યોગ બન્યો છે, કારણ નથી બન્યું. શું બન્યું છે? સહજ યોગ બની ગયો. જેમ બને ને કાગને બેસવું ને ડાળને, ઘણી વાર અચાનક આપણે જતા એમાં આપણા કોઈ ઓળખીતા આવી ગયા, કોણ કોના કારણે હોય છે? એક ટ્રાફિક સિગ્નલ હોય છે ત્યાં આપણે ઊભા છીએ અને રેડ છે અને બીજો આવીને તો આપણે ઊભા છીએ એટલે બાજુવાળો ઊભો છે, તો કે સહજ યોગ થઈ ગયો છે. સહજ યોગમાં પણ કર્તા કર્મપણું નહીં માનતો હતો. અહીંયા આપણને સરસ સીધી સમતા, અને એમાં તો કીધું છે સમતા રહીત તું ગમે એટલા પરિણામ કરીશ ને વ્રત તપના, જે એમાં છે આગળ વનવાસ કરીશ, શરીરને ક્લેશ કરીશ અને ઉપવાસ વિવિધ કરીશ, અરે મૌન રહીશ, પઠન પાઠન કરીશ, પણ જો તને સમતા નથી તો સમજે સમાધિ પણ નથી, સામાયિક પણ નથી, અને તને તો ખરેખર મોક્ષનો માર્ગ જ નથી. આખું આપણને આ મોક્ષ માર્ગમાં સૌથી, અને સમતા કોના આશ્રય થશે? સંયોગના આશ્રય થશે, બહિર્મુક્તામાં થશે કે અંતર્મુક્તાનો થશે? તો એનો અર્થ છે કે નિયમસાર મોક્ષનો માર્ગ એટલે અંતર્મુક્તાનો માર્ગ છે. બહિર્મુક્તાના કોઈ વિકલ્પ કે ધારણા જ્ઞાનથી તને કાંઈ આત્માની પ્રાપ્તિ થવાની નથી. તો આપણને અહીંયા ફરીથી ચલો એમાં 122માં આપણે કહ્યું, શેનું આપણે લઈ 122માં પહેલાં વાંચી લઈએ. વચન ઉચ્ચનકની ક્રિયા તજી વિતરાગ નિજ પરિણામથી ધ્યાવે નિજ આત્મા જે. નાસ્તિમાં શું કીધું? વચન ઉચ્ચારણ. વચન ઉચ્ચારણ એટલે શું? બોલવામાં શું? બોલવું તો જોવે જ ને કાંઈ. અરે બોલવાનું થતાં જ તારા માટે કોઈ સામે હશે હાજર, કેમને બોલી લઈએ કે સામે કોઈક છે? તો એનો અર્થ છે કે તું વિષય ગોતે છે તો એ રાગની ઉત્પત્તિનું કારણ છે. વચરણ જાણે એટલે ખાલી વચન નથી, એની સાથેનો શું હોય છે? વિકલ્પ જોડાયેલો હોય છે. આગળની અધિકારમાં પણ છે આચાર્યદેવ ઘણીવાર વચન ઉચ્ચારણ એટલે કે નૈસર્ગિક આમ અધર આકાશમાં એમને થોડી બોલવાના છીએ, છે તો સાંભળનાર છે તો કોઈક વિકલ્પ છે. અહીંયા એમાં વચન ઉચ્ચારણ થજે તો શું કરજે, એનાથી રહીશું, વિતરાગ પરિણામ કરજે. અને વિતરાગતા માટે શું કરવું પડશે? જ્યાં આવે નિજ આત્મા. જો એક સ્ટેપ બાય સ્ટેપ વિચારવું છે, વચનના વિકલ્પોથી છોડવું છે, છૂટવું છે, તો શું થશે? કે વિતરાગતા થશે. કોના આશ્રય થશે? નિજ આત્માને. તો શું થશે? સમાધિ થશે. વચન ઉચ્ચારણની ક્રિયા વિકલ્પ, એમ નહીં કે પરાણે મૌન ધારણ કર્યું, ઈચ્છા તો રહ્યા કરે ને બોલે ભાઈ શું કર્યું, મેં મૌન અત્યારના 2 કલાકનું લીધું છે, પણ ઈશારા કરીને કરવું, લખીને કરવું, શું કર્યું અંતે? વચનની ક્રિયા બંધ થઈ છે પણ વિકલ્પની ધારા ટકી છે, તને સમાધિ નથી, ઉપાધિ છે. પણ કોઈ દી એ બધું વિચારણા કોઈ એક આચાર દેવે જાણે સાક્ષાત સિમંદર ભગવાનની દિવ્યધ્વનિ સુણીને સારમાં સાર આપણને એક આપ્યો છે, એમાં પણ જો હજી ગ્રહણ કે વાંચવાની પણ જો ભાવના ન જાગે તો એનો અર્થ છે કે આચાર દેવની શું મહિમા શું કરીએ છીએ આપણે, એના પ્રત્યેની આપણે અધિકતા શું કરીએ છીએ? રમો લોહીએ સવ શિકાળવતી આયરીણામ બોલીએ છીએ તો શું કરીએ છીએ આપણે? ને તો અહીંયા આપણને એક બહુ સ્ટેપ આપ્યો, શું પેલું? વચન ઉચ્ચારણ એટલે કોઈ પણ વિકલ્પને છોડવી તો શું કરવું છે? વિતરાગતા. અને વિતરાગતા ક્યારે થશે? આત્માને ધ્યાય તો તને શું મળશે? પરમ સમાધિ તને મળશે. અને એ જ વાત આપણને 123માં કહે છે. જો એની સામે એક ફરીથી સમતાની વાત જોવીએ તો 244 પાને છે, 200 નંબરનો કળશ, 244 પાને, એમાં નીચે છે, કોઈ એવી સમાધિ વડે મેળા શબ્દો, અને એનાથી આગળ શું છે? સમતાની અનુયાયીની સહજ આત્મસંપદા. શું શબ્દો વાપરો? સમતાની અનુયાયીની સહજ સહજ આત્મસંપદા એટલે શું છે? તને સમતા થઈ તો એની પાછળ આત્મસમતા તને મળશે. સમતાની અનુયાયી આપણે કહે ને, અમે અનુયાયી છીએ ગુરુદેવસિંહના અનુયાયી, તેનો અર્થ શું થયો? એમની પાછળ પર એમના માર્ગે એમના પગલે પગલે, તો સમતાની પાછળ શું આવવાની? તને આત્મસંપદા તને મળવાની છે. તો એ અહીંયા કહે છે એની સામે પછી સંયમ અને નિયમ, સંયમ નિયમ અને તપ અને ધર્મ સુખ, એ બધામાં પણ શું છે? ધ્યાવે નિજ આત્મા. કોમન છે આ, કોઈને એમ થાય 24 કલાક એ જ કામ કરવું, બીજું કાંઈ ન કરવું? અચ્છા ચાલો, તમે કયો છો, તમે કયો છો એટલે આમ અમને ગળે તો નથી તો, પણ તમે કયો છો? પણ અમારી ઉંમર હજી નાની છે, મોટા થઈને પછી અમે કરશું બધું. તમે કહેશો એવું જ કરશું બધું જ સરસ. જો આ કરવાનું તને મન થયું ને, એક કામ કરીએ આપણે, અત્યારના આત્મધ્યાન કર, પછી ધંધો પછી કરજે. કેમ? આપણે પ્રોપોઝલ બે રાખી કે તને પાછળથી કરવાનું મન છે તો તું અત્યાર ના કરજે પછી. તો કેમ, હા પાડશો કે ના પાડશો? કારણ કે ભરોસો ખબર છે, ભરોસો નથી હું ત્યાં એટલા મોટો થાય કે નહીં 50 વર્ષનો. એની પ્રાયોરિટીમાં જ પેલું શું છે? જેના જીવનમાં પોતાનો આત્મા પ્રાયોરિટીમાં નથી, ધર્મની સાધના નથી, સમજી લેવું, ધર્મ નહીં થાય. કદાચ કોકને રાજી રાખવા માટે આપણે ગમે કરશું, ધર્મ નહીં થાય. આત્માને ખાતર, આત્માના હિતને ખાતર શું કરવાની તૈયારી હોય? સર્વસ્વ અર્પણ કરવાની તૈયારી. જેમ કદીની જેની આમ દેશભક્તિ હોય છે ને, તે લડાઈમાં પણ અમે એના માટે એમ, જેને આત્માના હિતને ખાતર સર્વસ્વ અર્પણ કરવાની જેને હોય તૈયારી, એના માટેનો એ માર્ગ છે. તો 123માં પણ આત્માને ધ્યાઈને એ વાત છે, અને 124માં એ કીધું કે જો આ રીતે આત્માને છોડીને, જેમાં શબ્દ છે સામ્ય વિરીત એટલે આ ક્ષમતા છોડીને, 124 પાના, 246 પાનું, 100 જો ફરીથી આપણે સમાધિ અધિકારમાં કોન્સ્ટન્ટ કયો શબ્દ જોયો? ક્ષમતા જોયો ને આગળ. હવે આમાં પણ જો વાંચવું હોય તો છે નીચે ટીકામાં, અહીં આ ગાતા ક્ષમતા વિના શબ્દ આવ્યો, અહીંયા કે ક્ષમતા વિના તું ગમે એ કરીશ તને સમાધિ નહીં થાય, અને સમાધિ નથી તો તને સામાયિક પણ નથી. સામાયિક સમાધિ સાથે લીધું છે તો ફરીથી સમાધિ સામાયિક અને એમાં લિંક કોણ છે? ક્ષમતા. જેના જીવનમાં ક્ષમતા છે એને સમાધિ છે, અને સમાધિ છે તેને સાચી સામાયિક છે. અને એ ક્યારે ક્ષમતા ક્યારે થશે? જે જીવ ધ્યાવે આત્માને, તો એ જે આત્માને ધ્યાવે છે એને પ્રતિક્રમણ પણ છે, પ્રત્યાખ્યા પણ છે, આલોચના પણ છે, સમાધિને સામાયિક. તો સુંદર રીતે આપણને કુંદકુંદ આચાર દેવ અને પદ્મમલધારી દેવે એક બહુ જ પ્રેરણા આપણને શું આપી, મરીને પણ ગમે તે પ્રસંગમાં તું નિજ આત્માને ધ્યાવજે. અને નિજ આત્માને જો ધ્યાવવો છે તો એ આત્મા કેવો છે એનું જો સ્વરૂપ જાણવું હોય તો સમયસારમાં છે. સમયસારમાં શું છે? વિષય બતાવ્યો. નિયમસારમાં શું છે? શું કરવા યોગ્ય છે? તો કે મોક્ષનો માર્ગ. તો એના માટે આત્માને ધ્યાવજે. અને આત્માને જો ધ્યાવવો છે તો તારે શું કરવું પડશે? સમયસાર. અને સમયસાર સાથે ભગવાનની દિવ્ય ધ્વનિની વાણી છે તો પ્રવચન સારનો પણ અભ્યાસ કરજે.
તીર્થંકરો જગતના જયવંત વર્તો ઓમકાર.